તારીખ 6/5/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 907 અને 908 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 534.
દૃષ્ટિકોણથી ભાસે છે અને એ આચરણ પૂરી પાડે છે તો પણ આત્મજ્ઞાનપૂર્વક વિતરાગ ભાવ અનુસાર જે મર્યાદિત વિકલ્પો ઉત્પન્ન થાય છે જે તે ગુણસ્થાને તે અનુસાર તેનું આચરણ છે. ત્યાં શ્રાવકને 12 વ્રતનો વિકલ્પ આવે. શ્રાવકને 12 પ્રકારના વ્રતનો વિકલ્પ આવે તો પોતાને વિતરાગ ભાવરૂપ સ્થિરતા જેટલી થઈ છે તદ અનુસાર તેને 12 વ્રતનો વિકલ્પ આવે. તે યથાર્થ છે. જેટલી આત્મસ્થિરતા થાય જેટલો વિતરાગ ભાવ વધે તદ અનુસાર રાગ તૂટે, રાગનો અભાવ થાય અને તે અનુસાર બહારમાં રાગના નિમિત્તોરૂપ પદાર્થોનો ત્યાગ થાય. ત્યાગ થાય એટલે ગ્રહણનો વિકલ્પ છૂટી જાય. તે પદાર્થોના ગ્રહણ કરવાનો વિકલ્પ ન ઉત્પન્ન થાય તેને સમ્યક વ્રત કહેવામાં આવે છે. એ સમ્યક પ્રકારનું વ્રત છે. એ જ પ્રમાણે મુનિને 28 મૂળગુણ પાલનનો વિકલ્પ આવે છે. નિર્દશા થાય છે ત્યાં ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીનતા ઉત્પન્ન થાય છે. એવા વિતરાગ ભાવ અનુસાર તેને પંચ મહાવ્રત અથવા 28 મૂળગુણનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. તેથી વધારે પડતા કષાયનો વિકલ્પ ત્યાં ઉત્પન્ન થતો નથી. એટલે એમ કહ્યું કે મુનિને વસ્ત્રપાત્ર રાખવાનો ભાવ હોતો નથી. સામાન્યપણે જૈનના નામે ચાલતા સંપ્રદાયોમાં સ્વવસ્ત્ર મુનિપણું, વસ્ત્ર અને પાત્ર સહિત જે મુનિપણું છે એવો એટલી હદનો કષાય ભાવ, રાગ ભાવ વિતરાગી મુનિને ઉત્પન્ન થતો નથી એમ કેવું છે. જે જીવને મુનિદશા પ્રગટ થાય છે તેને પણ પોતાના વિતરાગ ભાવ અનુસાર તે પ્રકારના વિકલ્પની મર્યાદાનું જ્ઞાન થાય છે અને બીજા મુનિઓ પોતેને પોતાની મુનિદશા ન હોય તો પણ આત્મજ્ઞાનપૂર્વક વિતરાગ ભાવ અનુસાર આચરણ આવવું હોય એમ સમ્યક દ્રષ્ટિને ભાસે છે કે આવું જ આચરણ હોય.
આત્મજ્ઞાન ન હોય અને 28 ગુણ અખંડ પાડે ગુણી દિગંબર,
તો પણ એ કાંઈ યથાર્થ નથી. એ કોઈ મુનિપણું નથી, એ વ્રત પણ યથાર્થ નથી. અજ્ઞાન ભરેલા એ વ્રત છે. બાળ વ્રત ને બાળ તરફ ભગવાને એને કહ્યા છે. એ પણ ખરેખર આત્મા તો ક્યાં મસ્તું શરીર છે. આત્મા આત્મજ્ઞાન પૂર્વક જ્યારે મુનિ દશામાં હોય ત્યારે એમ જાણે છે કે હું ગૃહસ્થી તો નથી, પણ હું ત્યાગી મુનિ પણ હું નથી. એવું આત્મજ્ઞાન છે. કેવું છે આત્મજ્ઞાન? કે જે આત્મા ગૃહસ્થી પણ નથી ને જે આત્મા મુનિ પણ નથી, એવા આત્માનું જ્ઞાન તે આત્મજ્ઞાન છે. જેને આત્મજ્ઞાન નથી એ એમ માને છે કે હું તો ગૃહસ્થી છું. ગૃહસ્થની સ્થિતિમાં દીક્ષા અંગીકાર કરે ત્યારે એમ માને છે કે હું મુનિ છું, જૈનનો મુનિ હું થયો, તેથી મારે અમુક અમુક પ્રકારે આચરણ પાળવા યોગ્ય છે. એમ પોતાના માનેલા મુનિપણાના આધારે તે આચરણને પાળે છે, પણ તે આચરણ યથાર્થ નથી. તો કયું આચરણ યથાર્થ છે? કે પોતાના વિતરાગ ભાવ અનુસાર જે પંચમહાવ્રત 28 મૂળ ગુણના વિકલ્પ થાય, શ્રાવક હોય તો 12 વ્રતના વિકલ્પ થાય, તો તે યથાર્થ છે. 908 807માં દેશકાળ અનુસાર ઉપશમ ભાવથી, કેમ કે પરિણામમાં ઉપશમ રહે. લઘુરાજ સ્વામી છે એ શ્રીમદજીને વંદન કરતા હતા. પોતાને આત્મજ્ઞાન નહોતું, શ્રીમદજીને આત્મજ્ઞાન હતું. જાહેરમાં વંદન કરતા હતા તો ના પાડી કે તમારે અમને બધા સમાજની ઉપસ્થિતિમાં વંદન નમસ્કાર આદિ ન કરવા. સિદ્ધાંત થઈ ગયો? સમ્યક દૃષ્ટિને વંદન ન કરાય એવો સિદ્ધાંત થઈ ગયો. ત્યાં છળ તો ગમે ત્યાંથી પકડી શકાય છે, પણ ત્યાં લૌકિકપણે 12માં સાધુના વેશમાં રહેલા ગૃહસ્થીને વંદન કરે તો સમાજની અંદર એક ઉલટી પ્રથાની પરંપરા થવાનું કારણ બને, અને તે યોગ્ય ન લાગે. દેખાવ એ કાંઈ બરાબર લાગે નહીં, લૌકિક રીતે બરાબર ન લાગે. પણ એમને બહુમાન હતું કે આવો મહાપુરુષ આ કાળે અહીંયા ક્યાંથી ને આ ભેટો થયો, એટલે જ્યાં એકાંતમાં બેઠા હોય ત્યાં જઈને વંદન નમસ્કાર કરતા હતા. એનો તો ભાવ હતો એ હતો. ત્યાં એમને એમ ન કહ્યું કે તમારે એકાંતમાં આવીને વંદન નમસ્કાર ન કરવા, પછી એમ ન કહ્યું. ઠીક, એટલે વ્યક્તિગત રીતે તો અનેક પ્રકાર ભજે છે. તામા જીવને કેટલી સહનશક્તિ છે એનું માપ આવે જ્ઞાનીને ત્યારે એટલું જ કહે. એથી વધારે કહેવા યોગ્ય હોય તો પણ ગોપવે, છુપાવે, ન કહે, આવું બને છે. શું એનું એનું હિત થવાનું કારણ છે. જો ન ગોપવે અને સીધું ફેંકે તો પેલા ને અનાદર થઈ જાય. આમ આવું કે છે, આ વાત આપણને ગમતી નથી, એટલે એને પછી જે સાંભળવાનો પ્રસંગ છે એને રહેતો નથી, એવી સ્થિતિ થઈ જાય છે. એટલે એ વૈદ્યને જેમ વૈદ્ય ડાક્ટર દર્દીને જેમ સંભાળે છે તેવી રીતે જ્ઞાની બીજાને પણ સંભાળે છે. જેટલી માત્રામાં જે પ્રકારની દવા દેવા યોગ્ય હોય તેટલી દવા આપે, અને જેટલી માત્રામાં જે પ્રકારનો ખોરાક લેવા યોગ્ય હોય એટલું જ આપે. એથી ઓછું વધકું આપે દવામાં કે ખોરાકમાં તો નુકસાન થાય. સીધી વાત છે કે નહીં? ના તો ઉપદેશ છે એ તો ઔષધ જેવો છે. જેને જે યોગ્ય છે તેટલું જ કહે, તેથી વધારે કહે તો એને ગડબડથી આવી ના રે. આવી સ્થિતિ છે. જેમ કે કોઈ સ્વાધ્યાય ન કરતો તમે ગુરુદેવને માનો છો, તમે સોનગઢ આવો છો દર્શન કરવા, બોલ દર્શન, તો પછી રોજ સ્વાધ્યાય કરો ને. ગુરુદેવ તો સ્વાધ્યાય કરવા કરાવતા તારો, એને એમ કે શું કે સત્શાસ્ત્રનો જેમાં આત્માનું નિરૂપણ છે યથાર્થ પ્રકારે, એવા સત્શાસ્ત્રોનું અધ્યયન સ્વાધ્યાય નિયમિતપણે કર્તવ્ય છે. પછી આવે ત્યારે અહીંયા શું કહે, કોઈ તું રોજ સ્વાધ્યાયમાં આવે છો એથી કંઈ તને લાભ છે એમ માની બેસતો નહીં. ઠીક, શું કહે, એકલું એક કલાકના સ્વાધ્યાયથી નહીં મળે, દિવસભરમાં જે જે કાંઈ ઉદયમાન પ્રસંગો છે એની અંદર પણ તું તત્વજ્ઞાન સહિત વિચાર કરજે. તારા તત્વજ્ઞાનનો તારા જીવનની દિનચર્યામાં એનો ઉપયોગ કરજે. એમ કે એવું કરતા હોય એવું થતું હોય એને એમ કે તું એકલા વિચાર અને વિકલ્પો કરીશ એનાથી કાંઈ નહીં મળે, તો એને એક એક પગથિયું આગળ લેવું પડે છે. હવે જેને કાંઈ તત્વનો વિચારે ન આવતો હોય એને એમ કે વિચારને વિકલ્પો કર્યાથી તો તારો કાંઈ નહીં મળે, તો એને તો આવતા જ નથી એમ થાય છે. ઠીક, એને એ કહેવાનો કાંઈ પ્રસંગ નથી. એક વાર એવો વિચાર આવ્યો હતો મુંબઈમાં વાંચન ચાલતું હતું, અધ્યાત્મનું જેવું પ્રકરણ હતું કે એમાં વિકલ્પ સુદ્ધા બાધક છે, તત્વજ્ઞાનનો આત્માનો વિકલ્પ સુદ્ધા બાધક છે. એ વિચાર સાથે સાથે આવ્યો કે આ મુંબઈ જેવું ધમાલ્યું છે, અહીંયા કોઈને એક કલાકની પૂરી ફુરસદ નથી, અને 23 કલાકમાં તો ગાડીના ઘોડાની જેમ દોડાદોડ કરતા હોય. હવે આને વિકલ્પ જજી બીજો ન આવતો હોય એને શું કે હું તારે આત્માનો વિકલ્પ તું કરીશ નહીં, એને આત્માનો વિકલ્પ આવતો નથી કે હું આત્મા છું કે હું કોણ છું. આ સ્થિતિ હોય અહીંયા તો વિચારવા યોગ્ય એ છે કે વિતરાગ ભાવ અનુસાર સાધક દશા કેવી હોય, ગ્રહસ્થના આચરણની સાધક દશા કેવી હોય બાહ્યાભ્યંતર, અને વિતરાગ ભાવ અનુસાર મુનિરાજની બાહ્યાભ્યંતર દશા કેવી હોય સાધકની, એ જીન માર્ગની અંદર જે માર્ગે જીનેન્દ્રો ચાલ્યા તે માર્ગે તે માર્ગ સુનિશ્ચિત થયેલો છે. તેમાં બે પ્રકાર નથી, એક જ પ્રકાર છે. જે માર્ગે ભગવાન ચાલ્યા જીનેન્દ્ર પરમાત્મા સર્વજ્ઞ થયા એ એક પ્રકારનો માર્ગ છે. હવે માર્ગ એક પ્રકારનો ન દેખાતો હોય અને અનેક પ્રકારનો માર્ગ લોકો કહેતા હોય માનતા હોય પાડતા હોય ચાલતા હોય ત્યારે એટલું સ્પષ્ટ થાય છે કે આ બધા સાચા છે એવું તો નથી. હવે કયા સાચા છે એ નક્કી કરવાની જવાબદારી જ્યારે વિષય સામે આવે છે ત્યારે એ જવાબદારી ઊભી થાય છે. ત્યારે આ જીવ ન્યાયને પકડે છે, નિર્દોષતાના વલણને વળગે છે કે દૂષિત પરિણામ હોય તો પણ એ ભલે હોય એવો એનો પક્ષ કરે છે. આટલું વિચારવાની જરૂર કે ભાઈ એ તો દૂષિત એવું તો હોય એવું તો હોય એવું તો હોય તો કાંઈ વાંધો નહીં. એમાં શું થઈ ગયું? વસ્ત્ર રાખવાનો રાગ આવે તો એમાં શું થઈ ગયું? પાત્ર રાખવાનો રાગ આવે તો શું થયું? તો કે અત્યારે તો ઉપકરણને નામે અનેક બીજી વસ્તુઓનો પણ અંગીકાર કરવામાં આવે છે. એક લાકડી જેવું કાંઈક રાખવામાં આવે, પછી સુવાના માટેના સાધનો રાખવામાં આવે છે, સૈયા જેને કહે છે એવું પણ રાખવામાં, માત્ર કંઈ શરીરને ઢાંકવા પૂરતું જ મર્યાદિત રહ્યું નથી પણ અનેક જાતના શારીરિક સાતાના જે પ્રકાર ઉપજે એવા પણ બીજા સાધનો જ્યાં છે ત્યાં પ્રચુર વિતરાગતા સંભવતી નથી. પ્રચુર વિતરાગતા હોય ત્યારે એ વિતરાગતામાં એવા વિકલ્પોની ઝાળ ઊભી થાય. એ બે વાતને આચરણના પ્રકરણમાં મેળ નથી એમ અહીંયા કહેવા માગે છે. તો એ જાણતા હશે કે હજી આ નહીં પચાવે, કેમ કે એમના સંપર્ક પછી પણ એમણે વેશ તો રાખ્યો હતો. શું એમના સંપર્ક પછી વેશ રાખ્યો હતો? વેશ રાખ્યો તો એ શું સૂચવે છે કે એમના પરિણામમાં એટલું પરિણામ બળ નહોતું કે અરે આ હું મુનિ નથી ને મુનિનો વેશ લઈને ક્યાં ફરો છો, જગત તો મને મુનિ તરીકે જોવે છે ને હું તો મુનિ નથી. જ્યારે ગ્રહસ્થને વંદન કરે છે જ્ઞાની સમજીને ત્યારે એટલું તો નક્કી કર્યું છે કે મારું આ ગ્રહસ્થ જેટલું પણ ગુણ સ્થાન નથી અને મુનિનું તો ઊંચું ગુણ સ્થાન છે ગ્રહસ્થ કરતા. તો અંદર બહારમાં એટલો વંદન કરવાનો હજી ભાવ આવ્યો છે પણ હજી વેશ છોડવાની હજી એટલી હિંમત આવી નથી. પરિણામ બળ હોવું એમ છે. એ તો હું તો બહુ જ શ્રીમદજીનું જ્ઞાન બહુ ઊંડું હતું, એમના બહુ નજીકના પાત્રો હતા સુભાગભાઈ અને ડુંગરભાઈ કરે. સૌથી જેટલા એમના સંપર્કમાં આવેલા જીવો છે એમાં સુભાગભાઈ સૌથી આગળ છે અને ડુંગરભાઈની પાત્રતા ઘણી હતી. એક વર્ષમાં એવો અનેક વાર એમના સત્સમાગમમાં જતા, કોઈ એક વર્ષમાં પ્રવૃત્તિ અર્થે શ્રીમદજીને મુંબઈ એક સાથે રહેવાનો ઘણો લાંબો કાળ ચાલ્યો. એ સત્સંગનો વિયોગ એમને છે સહન ન થયો. તો એમણે એમ લખ્યું કે હમણાં આપ નિવૃત્તિ લઈને આ બાજુ આવ્યા નથી, શ્રીમદજી 12 મહિનામાં 1-2 મહિના ધંધો છોડીને નિવૃત્તિ લઈને નિવૃત્તિ ક્ષેત્રમાં રહેતા નાના ગામડા જેવા. વડવા બહુ નાનું ગામડું હતું. તો પત્ર લખીને પૂછાયું કે આપની આજ્ઞા હોય તો અમારે મુંબઈ આવવું છે સત્સમાગ ઉપર. એમને ના લખી નાખી, ના લખી નાખી છે એનું કારણ કે હજી બાહ્ય દ્રષ્ટિ મટી નથી. બહુ સ્પષ્ટ લખ્યું છે કે અમારી વિતરાગતા, અમારી વિચારસરણી સંપૂર્ણ વિતરાગતાની ધારાવાળી છે. એટલે શું કે રાગના એક કણનો પણ અમે નિષેધ જ્યાં કરીએ છીએ ત્યાં અમારી રાગ સંયુક્ત પ્રવૃત્તિ જોઈને તમને અંદેશાનો શંકાનું કારણ થશે. તમે સત્સમાગમનો લાભ લેવા આવશો અને અમારી દિનચર્યા અને વ્યવહાર જોઈને તમને શંકા પડી છે. ત્યારે આ જ્ઞાની છે, આમ કેમ બોલે છે, આમ કેમ કરે છે, આવો કેમ વિચાર આવ્યો, આમ થયું છે. એટલે પછી એમના વચન ઉપરનો વિશ્વાસ છે એમાં ફેર પડે છે. અને જ્યાં વિશ્વાસમાં ફેર પડ્યો એટલે એ વચનનો હાર્દ સમજાય છે, એ વચનની અસર આવે. નિમિત્ત નૈમિતિક સંબંધે એ નિમિત્ત નૈમિતિક પ્રકાર ખલાસ થઈ જાય છે. એટલે નુકસાનનું કારણ જાણીને ચોખ્ખી ના લખી શકું અને કારણ આપ્યું છે. આટલા નજીકના પાત્રો છે, છતાં એનો અર્થ એ થયો કે કોઈને જ્ઞાની તરીકે સ્વીકારવા એક વાત છે અને તેના નિશ્ચયમાં ટકી રહેવું તે તદ્દન બીજી વાત છે. એમને એને સ્વીકાર્યા તો છે કે આ જ્ઞાની છે, મહાપુરુષ છે, પણ એમના સાથે રહીને એમના ઉદયિક ભાવોનો પરિચય થવા છતાં અને તે ઉદયિક ભાવોમાં અનેક શુભાશુભ પ્રકારના પરિણામોનો પ્રત્યક્ષ અનુભવ થવા છતાં તે જીવ માટે આ હજી જ્ઞાની જ છે ને એમાં અંશ માત્ર લવલેશ ફેર નથી એવો નિશ્ચયમાં ટકી રહેવો એ બીજી વાત છે, તદ્દન જુદી વાત છે. બે જુદા જુદા સ્ટેજ છે. એ બીજા સ્ટેજમાં હજી એમનો પ્રવેશ નહોતો એમ છે. એનો અર્થ ના લખી છે આવું આવી વાત છે. એટલે માન્યતાનો વિષય હોય, સમ્ય જ્ઞાનમાં જાણવાનો દ્રષ્ટિકોણ ક્યાં કેવો અપનાવવો એવું જ્ઞાનનું પ્રકરણ ચાલતું હોય, શ્રદ્ધાનું પ્રકરણ ચાલતું હોય કે આચરણનો અધિકાર ચાલતો હોય. માર્ગની સૂક્ષ્મતા ઘણી છે. કોઈ પણ પડખેથી માર્ગની સૂક્ષ્મતા ઘણી છે અને એ સૂક્ષ્મતા જ્ઞાનનું કહેવા માટે જે જ્યારે વિસ્તાર કરે છે ત્યારે આ બધા શાસ્ત્રોની રચના એમાંથી થઈ ગઈ છે. આટલો બધો વિસ્તારવાળું કેમ થયું કથન, કે સૂક્ષ્મતા ઘણી છે જે વચનમાં આવવી પણ મુશ્કેલ છે એટલી બધી સૂક્ષ્મતા છે. ત્યાં જેટલી શક્ય છે એટલી બહાર આવી છે ને એના વિસ્તારવાળા શાસ્ત્રો ગ્રંથો થયા છે. માર્ગ તો ઘણો સૂક્ષ્મ છે, એક એક વાતમાં ઘણા પડખા છે. એ તો અમારે આ પ્રતિમાની સ્થાપનમાં એવી વાત છે, દિગંબરભાઈ એમ કહ્યું કે તમે અમારી રીતે બધું કરો છો તો અમારા દિગંબર ધર્મને અનુકૂળ નથી, તમે દિગંબર શબ્દ વાપરવો બંધ કરો. ઠીક, ભાઈ દિગંબર શબ્દ કાંઈ અમે સંપ્રદાય અંગીકાર કરવા તો વાપરતા નથી, પણ એ વાત સ્પષ્ટ છે કે અમે જૈનના નામે શ્વેતાંબર સંપ્રદાય જે ચાલે છે એ સંપ્રદાય સાથે અમે સંમત નથી. સિદ્ધાંતો સાથે, એની પરંપરાઓ સાથે સંમત નથી. આ સંપ્રદાયમાં કેટલીક પરંપરાઓ, જે મૂળ પરંપરાઓ છે એ અમે સ્વીકારીએ છીએ ને એની સાથે અમે સંમત છીએ. આ સંપ્રદાયમાં પણ વિકૃતિઓ આવી છે કાળાનુક્રમે, એની સાથે અમે હરગિજ સંમત થતા નથી. દિગંબર શબ્દ ન વાપરીએ તો આ માર્ગના તો હજારો શબ્દ છે, ગમે તે શબ્દનો ઉપયોગ થઈ શકે. દિગંબર શબ્દથી કોઈ નક્કી નથી કે આ દિગંબર શબ્દ લેવો, એવું તો કાંઈ આગ્રહ નથી, પણ અપેક્ષા જુદી છે. દિગંબર શબ્દ વાપરવાની અપેક્ષા જુદી છે. સંપ્રદાય સ્વીકારવાની વાત ત્યાં નથી. એમ એક એક વાતમાં સૂક્ષ્મતા છે, એક એક વાતમાં સૂક્ષ્મતા છે, એવો આ માર્ગ છે. બિલકુલ આખા સમાજને, સમાજના બળને ગમે તે લાગ્યું છે તો પણ દરકાર નથી કરી. કુંડ લઈને આવેલા એટલું નહીતર તો તોફાન થઈ જાય, તો મોટું તોફાન થઈ જાય. એટલું પુણ્ય તો એટલે ચાલે. એમ કેવું અત્યારે સરોવરનું તો છે નહીં, સંપ્રદાયમાં જે મુનિ છે એ ઊંચામાં ઊંચા સ્થાને છે. જેણે વેપાર ધંધો કુટુંબ પરિવાર છોડીને નગ્ન અવસ્થામાં રહે અને પંચ મહાવ્રત આદિ ભલે પોતાની શક્તિ પ્રમાણે આછા પાતળા પણ પાળે, પણ ચોખ્ખે ને ચોખ્ખા ન પાડે, એને એમ કહેવું કે આ સાધુ જ નથી, સહન ન કરે. સંપ્રદાય વાળાઓ સહન ન કરે એવી વાત છે. એવી જ રીતે હજારો શ્વેતાંબરમાં અને સ્થાનક વાસીઓમાં સાધુ હોવા છતાં એમ કહેવું કે આ કોઈ સાધુ દશામાં નથી, હોય શકે નહીં આવી સાધુ દશા, મુશ્કેલી ઊભી થઈ જાય. ફૂન લઈને આવેલા એટલે એટલું ચાલ્યું નહીં તો ચાલે. શ્રીમદજીએ તો ગોપી જ નાખ્યું, ગ્રસ્ત હતા, જોયું કે બારમાં ફૂન નથી, તો બિલકુલ જાહેરપણે વ્યાખ્યાન વાંચન કોઈ દિવસ નહીં, કોઈ જાહેર ઉપદેશનો એમને કોઈ પ્રકાર જ ચલાવ્યો નથી. અંગત રીતે જે લોકો એમના સંપર્કમાં આવે ગરજવાન થઈને, એને જેટલું જે સમજી શકે, પચાવી શકે, એની યોગ્યતા હોય એટલું જ એને કહે, એથી વધારે આગળ પાછું કહે. અને ટોળું ક્યાંય ભેગું નથી જાય એનું પોતે લક્ષ રાખ્યો છે. મુંબઈથી કાઠિયાવાડમાં આવવા નીકળે ને ખબર પડે તો વચ્ચે મળવા આવનારને પૂછાવવું પડે કે અમારે મળવા આવવું છે, તો એમ કહે કે તમે એકલા આવજો, અમે ત્યાંથી પસાર થવાના છીએ, હું બીજાને કહેશો નહીં, તમે મળવા આવી શકો છો. એવી સૂચનાઓ કરી છે. બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ફાવતી હોય ને એમને પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું જોઈએ એનો વિવેક કર્યો. શું કહે છે કે મુનિને વસ્ત્રપાત્ર રાખવાનો ભાવ હોતો નથી, માત્ર એ વસ્ત્રપાત્ર રાખવાનો વિકલ્પ નથી, પણ તેની પાછળ તેને સાફ સુખીથી માંડીને તે કેટલી સંખ્યામાં રાખવા, વસ્ત્ર રાખવા તો કેટલી સંખ્યામાં રાખવા, એક જોડી રાખવા, બે જોડી રાખવા, એક બેગ ભરાય એટલા રાખવા, કે પથારો ભરાય કબાટ ભરાય એટલા રાખવા, એનો કોઈ છે. પછી એ વાત પરિગ્રહમાં આપોઆપ ચાલી જાય છે, પરિગ્રહથી બહાર રહી શકતી નથી. અને મુનિને તો પ્રથમ જ પ્રતિજ્ઞા સર્વસાવધ્ય યોગના ત્યાગની છે. આમાં સર્વસાવધ્ય યોગનો વસ્ત્રપાત્ર રાખતા ત્યાગ થઈ શકે નહીં કે ત્યાગ રહી શકે નહીં. સાવધ્ય એટલે પાપ, જેમાં પાપની ક્રિયા થતી હોય. દાખલા તરીકે અનેક વસ્ત્રો રાખે તો અનેક વસ્ત્રોને સાફ કરવા માટે પાણી સાબુ વગેરેની વ્યવસ્થા કરવી જ પડે. કેટલી પરંપરા ચાલી વેચાયેલા વિના મુનિનો એ પ્રકારનો વિકલ્પ ન હોય શકે. જેને ક્ષણે ક્ષણે પરમાત્મા સ્વરૂપમાં અંતર્લીનતા પ્રગટે એને એ કાર્ય આડે બીજી કઈ રીતે નવરાશ મળે, આ વિચારવાની જરૂર છે. જેને પ્રતિક્ષણે સ્વરૂપમાં લીનતા થઈ જાય, એવું જેનું જીવન પરિણમન થઈ ગયું સહજ, એને બહારના કાર્યોના વિકલ્પ કેવી રીતે પોસાય? એની તો વાણીમાં આત્મા, એની વાણી વિકલ્પ સુખે તો પણ આત્મા, વિકલ્પમાં આત્મા, વાણીમાં આત્મા, અને શુદ્ધ પરિણમનનો વિષય પણ આત્મા છે. એટલે એનો રાગાંશનો વિષય પણ આત્મા અને વિતરાગાંશનો વિષય પણ આત્મા જ રહેશે. આ બધી દશા છે એની. બીજી વિકલ્પની, બીજા રાગના વિકલ્પની પરંપરા લંબાય એવું એને પોસાતું નથી. અને આમાં પણ હજી એ કાપ મૂકે છે. હજી જે રાગાંશ, આવો રાગાંશ ચાલે છે એમાં કાપ મૂકે છે કે નિયમિત રીતે વ્યાખ્યાન આપવું આ જવાબદારી છે તમારે. આ સમાજને રોજ ઉપદેશ આપવો કે નહીં, હું મારું કરવા નીકળ્યો છું, એમાં રાગ આવે તો ઉપદેશનો પ્રકાર ભજે તો ભજે, બાકી એના માટે બંધન સ્વીકારીને આત્માનું કાર્ય છોડવાનો કોઈ પ્રકાર હવે ચાલે એવું હું. બીજા તો કોઈ જવાબદારીના સમાજના કાર્યો ગુની ઉપાડે વાત જ નથી. જે અત્યારે દિગંબર મુનિ છે તો એ જ વેશમાં રહેલા બીજા નીચેના પરિણામ વાળા જીવોને પણ મુનિ તરીકે જ એને માનવા પડે. શું દશા થાય? દાખલા તરીકે એવો એક દ્રષ્ટાંત લઈએ કે ભાઈ એક મુનિ એવા છે કે જે ઠીક ઠીક સારા આચરણમાં છે, દેશકાળ અનુસાર થોડું ઘણું ચલાવીને એને માની લ્યો, પણ શાસ્ત્રમાં કહ્યું છે એ બને એટલું પાળવાના પ્રયત્નવાળા છે અને બને એટલું પાળે પણ છે, અને બીજા ઘણા મુનિઓ કરતા એનું આચરણ ઘણું સારું છે. એટલું જ્યાં ચલાવવા જાય ત્યાં એ જે બીજાને ચલાવે છે એને તમે કેમ ચલાવ્યા વગર રહી શકશો? એ એમ કહેશે કે મારા સિવાય એના બધા યોગની છે, હું એક જ આવો આચરણ વાળો મુનિ છું અને મારા સિવાયના જેટલા મુનિ છે તે બધા કોઈ મુનિ નથી એમ કહેશે. તો જે એને મુનિ માનો તો એ જ એને મુનિ માને છે, એને તમારે માનવા જ રહ્યા. આ પરિસ્થિતિ એટલે એવું જ, એવું જ સમાજની અંદર છે કે સમાજની અંદર મુખ્ય હોય, નેતા હોય, એ જે માનતા હોય એ બીજું એને અનુસરનારને બધું એનું માનવું જ પડે. ક્યાં જાય મિત્ર? એમ કે તમે આટલું કરો છો સાચું, બાકીનું કરો છો ખોટું, એમ કહેશે એને કેવી રીતે ચાલશે? એમ તો કોઈ રીતે વ્યવસ્થા રહી શકે નહીં. એટલે જે બાહ્યાભ્યંતર નિશ્ચય વ્યવહારયુક્ત જીનમાર્ગ સુનિશ્ચિત થયેલો છે તે જીનાજ્ઞા સમજીને તેની મર્યાદામાં રહેવાય, અને તે પણ વિતરાગ ભાવ અનુસાર આત્મજ્ઞાનપૂર્વક. આ બે શરત, બે વાક્યો નાખ્યા છે, બહુ સરસ. વિતરાગ ભાવ અનુસાર અને આત્મજ્ઞાનપૂર્વક, આ બોલમાં બે શબ્દનો પ્રયોગ મહત્વનો છે. એ પ્રમાણે એને સ્વીકારવા અને તેથી આગળ પાછળ સ્વીકારવામાં જીનાજ્ઞા ઉપર પગ દેવા બરાબર છે એવી ગંભીરતા સમજીને પોતાના આત્માને બચાવવો. મતના મંડન ખંડન અને સંપ્રદાયના મંડન ખંડન માટે કોઈ વિષય નથી, પણ પોતાના આત્માને બચાવવા માટેનો આ વિષય છે કે જો એ ભૂલ કરે તો પોતાના આત્માને નુકસાન છે, એટલા પૂરતી વાત છે. બીજાની ટીકા ટિપ્પણીનો આ વિષય નથી. મુનિને માત્ર સંજલન કષાય હોય છે, ચાર કષાયમાંથી અનંતાનુબંધી પ્રત્યાખ્યાન વર્ણીય પ્રત્યાખ્યાન વર્ણીય અને સંજલન ક્રોધ માન માયા અને લોભ એવી જે ચાર મુખ્ય કષાયની ચોકડી છે એના ચાર ભેદ છે એમાં ત્રણ કષાયનો જેણે નાશ કર્યો છે, મંદ કર્યા છે નહીં પણ અભાવ કર્યો છે અને માત્ર સંજલન કષાય રહ્યો છે, એટલે કે જે અતિ કષાયની મંદતાવાળા પરિણામ છે, તો પણ કેવળ જ્ઞાન થવા માટે આત્માને હજી દજાડે છે, જ્વલન સંજ્વલન સારી રીતે જ્વલિત છે, પ્રજ્વલિત છે એમ કહ્યું. કેવળ જ્ઞાનની પુણ્ય પહોંચવા દેતા નથી. જેણે સર્વસાવધ યોગનો ત્યાગ કરીને જંગલમાં જઈને સાધનાને આરાધના માંડી, એની આરાધનામાં આગળ વધવા ન દે તો એને શું કહેવું કે એને સંજલન કહેવું, એ સંજલનનો પ્રકાર છે એમ કહેવું. એવી રીતે અપેક્ષા લીધી છે. એ માત્ર સંજલન કષાય હોય છે. ઉપદેશ આપવાનો ખચિત રાગ આવે, આહારનો ખચિત રાગ આવે કે વિહારનો ખચિત એમને રાગ આવે છે, તે બધા પ્રકારના જેટલા કોઈ રાગ એમને ઉત્પન્ન થાય છે તે પોતાની વિતરાગતા અનુસાર થતા ભાસે છે. આ એક વિશેષતા છે કે અહીંયા સ્વરૂપ સ્થિરતા છે એનો અનુભવ છે અને એ સિવાય બાકી રહી ગયેલો અંશ એ રાગાંશ છે અને જેટલા પ્રમાણમાં અહીંયા વિતરાગી સ્થિરતા છે તેટલા પ્રમાણમાં રાગનો અંશ નાશ થઈ ગયો છે અને બાકીનો ભાગ રહી ગયો છે એનું પ્રમાણ એને ભાસે છે કે આ મર્યાદિત પ્રમાણ છે. શાસ્ત્રમાં આમ લીખ્યું છે માટે એમ પાળું, આ શાસ્ત્રમાં તો આમ લીખ્યું છે ને બીજા શાસ્ત્રમાં આમ લીખ્યું છે, હવે મારે શું કરવું? જો શાસ્ત્ર અનુસાર પરંપરા નિભાવવા જાય તો શાસ્ત્રની અંદર કોઈ આચાર્ય ક્યાંક ક્યાંક લખ્યું હોય ને કોઈ આચાર્ય ક્યાંક ક્યાંક લખ્યું હોય એવું કથન સામે સામું મળે, શું કરશે? પછી કેવી રીતે કરશે કે પોતાના વિતરાગ ભાવ અનુસાર એને રાગાંશ ઉત્પન્ન થતો ભાસે છે, તદ અનુસાર એનું આચરણ છે. ત્યાં એને કોઈ જગ્યાએ પૂર્વાચાર્ય કે જિનેન્દ્રની આજ્ઞાનો ભંગ થતો નથી, પણ એ સિવાય વિતરાગ ભાવના અભાવમાં પરંપરાને શોધીને જાળવવા માગે તો ગડબડ થયા વિના રહે નહીં, આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય. બહુ પ્રોડર મળીએ અનુભવમાંથી આ વાત કાઢી છે કે સમ્યક દ્રષ્ટિને ચરણાનુયોગનો અભ્યાસ, ચરણાનુયોગનું શાસ્ત્રમાં છે ત્યારે ગ્રહસ્થને ચરણાનુયોગમાં પંચમ ગુણ સ્થાનના વિકલ્પો એના બધા બહુ ભેદ પ્રભેદો આવે છે કે છઠ્ઠી પ્રતિમામાં આવો વિકલ્પ આવે, સાતમીમાં આથી વધારે ન આવે, આઠમીમાં આટલી મર્યાદા થઈ જાય, નવમી પ્રતિમામાં આટલી મર્યાદા વિકલ્પોની થાય, દસમાં આમ થાય, અગિયારમાં આમ થાય. ઉદ્દેશિક આહાર તો એ દસ અગિયારમાં છોડે છે, અગિયારમાં ઇલક થાય ત્યારે ગ્રસ્થના પંચમ ગુણ સ્થાન વાળાને ઉદ્દેશિક આહાર ન હોય, સાધુને તો હોય જ છે, એનો પ્રશ્ન જ નથી. આરંભ ત્યાગ, આરંભના અનુમતિનો ત્યાગ, ઉદ્દેશિક આહારનો ત્યાગ એ તો પંચમ ગુણ સ્થાનના છેડે છે, કેમ કે સાધુ દશા થવાની તૈયારી થઈ ગઈ. ત્યાં કાર્તિકેયાનું પરીક્ષામાં બહુ સરસ અંશ આવે છે. એ જો વિતરાગ ભાવ અનુસાર એનો અભ્યાસ કરવામાં આવે, એ અભ્યાસ છે એમ તો એમ લાગે કે જે જીવ મુનિ થાય છે એની જે પૂર્વ ભૂમિકા છે પંચમ ગુણ સ્થાનની અને એ પૂર્વ ભૂમિકામાં ઉત્તરોત્તર થતું જે વૃદ્ધિગતપણું છે એ બિલકુલ કુદરતી મુનિ દશાને લાવનારું છે એ સમજાઈ જાય એવો વિષય છે. વિતરાગ ભાવ અનુસાર એ બધા જે આગળ વધવાના પ્રકારો છે એ એવા બહુ સ્પષ્ટ છે કે આ જીવ સહજપણે મુનિદશામાં પ્રવેશ કરે એવી સ્થિતિમાં આવી ગયો છે. પંચમ ગુણ સ્થાનના ઉત્કૃષ્ટ પરિણામમાં મુનિ દશાનો પ્રારંભ જાણે થતો હોય એ સ્થિતિ આવી જાય છે. એટલે સહજપણે તે મુનિ દશા એમાં આવે છે. શાસ્ત્રોમાં બહુ વિષય ચાલ્યો છે બહુ સરસ એ રીતે. તો એ અભ્યાસ કરનાર જીવને ચોથા ગુણ સ્થાને એમ લાગે કે બરાબર વિતરાગ ભાવ અનુસાર આમ જ થાય, આમ જ થાય, આ પગથી આમ જ ચાલે છે, બરાબર ચાલે છે. પહેલી જે લીટી છે ને કે તત્વજ્ઞાની થઈ એટલે આત્મજ્ઞાની થઈ, એમ તત્વજ્ઞાની થઈ એટલે પંડિત થઈને નહીં, ચરણાનુયોગને અભ્યાસે છે તેને બધા ચરણ પોતાના વિતરાગ ભાવ અનુસાર ભાસે છે. એને ઉપરના ગુણ સ્થાનોના આચરણ, વિતરાગ ભાવ આવો થયો તો આચરણ આવું જ થાય, વિતરાગ ભાવ આવો થયો તો આચરણ આવું જ થાય એમ એને ભાસે છે. એમાં એને શંકા રહેતી નથી કે એમાં શું કોઈ સૌવસ્ત્ર દશામાં પણ છઠ્ઠે સાતમી ગુણ સ્થાને ચડી જાય તો ન ચડી જાય, કંઈ મને કપડાં કંઈ રોકે એ પ્રશ્ન વિતરાગ ભાવનો અભ્યાસ કરનારને થતો
નથી.
આવો વિશે છે. વર્તમાનમાં જે શિથિલાચાર બહુ વધી ગયો એની સામે એને બંડ પોકાઈ દીધો. મૂળ તો આપણો સંપ્રદાય અર્ધફાલક શરૂ થયેલો, અત્યારે આ ગાંસડા પોટલા લઈને ફરે છે. આ તો ગડબડ બહુ મોટી થઈ ગઈ છે. એ પ્રકાર સાધુનો, સાધક દશાનો, ઉત્કૃષ્ટ સાધકનો હોઈ શકે નહીં એમ કેમ. કેમ કે જીનાગના ઉપર બધું મૂક્યું. કોઈ પણ સીધો જીનેન્દ્રનો વિરોધ કરે એના કરતા માર્ગના અંચળા નીચે વિરોધ કરે એ વધારે ભયંકર છે. ગુરુદેવનો સીધો વિરોધ કરે એના પ્રત્યે એટલો વિચાર ના આવે. ભાઈ તો બિચારા એમ માને જ છે એમ કે આ ઊંધું કરે છે, પણ નામ લઈને પછી ઊંધું ગડબડ કરે વધારે ખોટું થાય છે, એ વધારે ગુનેગાર છે. એના જેવો એ વિષય છે કે નામ જીનેન્દ્રનું, માર્ગ જીમ માર્ગ બધું એનું એ લોકોને અનેક જીવોને ભ્રમણાનું એ નિમિત્ત થાય છે. જે દિવસે થયું હશે તે દિવસે તો થોડુંક થયું હશે, પણ અત્યારે સંખ્યા જુઓ તો લાખો માણસો એ માર્ગે વળી ગયા અને વંચિત રહી ગયા. સન્માર્ગથી એ વંચિત રહી ગયા. બહુ મોટો અપરાધ છે. એ શાસ્ત્રમાં પણ એ વિશે ચાલ્યું છે. ઉચ્છૂત્ર સરખો કોઈ દોષ નથી, આનંદગંજીએ ગાયું છે. ઉચ્છૂત્ર સરખો કોઈ પાપ નથી. એટલે શું, સૂત્રને ઊંધું કરી નાખે. આમ નહીં ને આમ પણ હોય, આમ નહીં ને આમ પણ હોય, એ જ્યાં પલટો મારે સિદ્ધાંતમાં એ બહુ શ્રદ્ધાનો બહુ મોટો દોષ છે. એની જે પરંપરા ચાલે છે એમાં અનેક જીવો ને બહુ મોટું નુકસાન થવાનું કારણ બને છે. એ આચરણનો વિષય અહીંયા 908માં ચાલ્યો છે. 909 અજ્ઞાની જીવ શાસ્ત્રનું રહસ્ય ન સમજે છે. વકીલાતનું જ્ઞાન તો કુજ્ઞાન છે, એ તો લોજિક છે ને, કે લોજિક ન્યાયનો ધંધો હોવા છતાં ત્યાં જે અન્યાય આચરવામાં આવે છે કુદરતી સરકારે, બ્રિટિશરોએ શરૂ કર્યું, કાળા કોટથી શરૂ કર્યું. મને કોટે કાળો પહેરાવ્યો એને, હે દેખાય તો આમ શર્ટ તો બહુ દેખાય નહીં, કોટ કાળો દેખાય, ત્યાં ખોટું બહુ થાય. લોકોને એમ થયું આવું કામ તો કાળું પણ કપડાય કાળા, જેના કપડા કાળા એનું કામ કાળું, કામ કાળું એના કપડા કાળા, એવી કહેવત થઈ ગઈ. વિષય તો નહીતર ન્યાયાલયમાં જવાનો છે, ધંધો તો ન્યાયાલયમાં જવાનો છે. આ પરિસ્થિતિ છે. એ બધું તો કુજ્ઞાન છે. પછી ડાક્ટરીનું જ્ઞાન હોય કે વકીલાતનું હોય કે જગતની 72 કળામાંથી કોઈ પણ કળાની આવડત હોય, એ બધું તો કુજ્ઞાન છે. પણ શાસ્ત્રનું રહસ્ય ન સમજે, શાસ્ત્રમાંથી અનર્થ કાઢે, એ પોતાના મતિ દોષને લઈને કાઢે છે. એ બધું કુજ્ઞાનનો પ્રકાર સ્પષ્ટ છે ત્યાં. અજ્ઞાની જીવ શાસ્ત્રનું રહસ્ય ન સમજે, તેથી તેનું બધું જ્ઞાન કુજ્ઞાન છે. અને સમ્યક દ્રષ્ટિ કુશાસ્ત્રમાં છે, મિથ્યા દ્રષ્ટિના રચેલા શાસ્ત્રમાં છે, તો પણ તેનું જ્ઞાન સુજ્ઞાન છે. સમ્યક મતિ અને સમ્યક શ્રુત, સુશ્રુત છે એનું. એનું શ્રુત જ્ઞાન કેવું છે કે સુશ્રુત છે, ભાવશ્રુત છે એમાં ફેર પડતો નથી. પણ વાંચે શું કરવા, આ પ્રશ્ન થાય કે એમાંથી શીખવા માટે, સમજવા માટે, ઉપદેશ લેવા માટે કાંઈ પણ સારી વાત છે એ અંગીકાર કરવાના અભિપ્રાયથી સમ્યક દ્રષ્ટિ કદી કુશાસ્ત્રો કે અન્યના શાસ્ત્રો વાંચતા નથી. પરંતુ કોઈ વાંચવાનો એવો પ્રકાર આવે, કારણ આવે કે ભાઈ આની અંદર પણ એવી વાત સ્થાપી છે કે જે જરા વિચાર માગે છે, જો તમે વાંચી જુઓ તો ખ્યાલ આવે, તો એ વાંચે તો એનું સુજ્ઞાન સુશ્રુત છે એ મટીને કુશ્રુત ન થાય. એને એની મર્યાદાનો ખ્યાલ આવે, એમાં કંઈ દોષ ઊભો રહેતો હોય તો એનો પણ ખ્યાલ આવે, અથવા એ કોઈ ન્યાય શરૂઆત હોય તો એનો ન્યાય બરાબર છે કે નહીં એમ પણ ખ્યાલ આવે. કેમ કે જીન માર્ગમાંથી તો, દિવ્યધ્વનિમાંથી તો અન્ય મતો નીકળ્યા છે, એટલે કોઈ વાત ઠીક લઈ લીધી હોય એમ પણ બનવા યોગ્ય છે. તો કોઈ વાત બરાબર છે, સારી છે, ઠીક છે માટે બધું બરાબર છે એમ નથી. એક પાગલ માણસ 1000 વાત કરે એમાં 2-4 વાત પાગલ પણ નહીં કરે તો કેટલા ટકા પાગલ છે? એમાં ટકાવારી ચાલતી હશે? જે ડાયો છે એ સમજી જાય છે કે આ વાત કેમ ફરી, માણસ પાગલ જેવું બોલ્યો, આ માણસ પાગલ લાગે છે. ભલે બધી ડાય ડાય વાત કરે છે, પણ જે વાત એને પાગલ પણ નહીં કરી નક્કી થાય છે કે એ પાગલ છે, બાકીની વાતો ઉપર વિશ્વાસ રાખી શકાય નહીં. એમ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ ગમે તેવી વાતો કરે, પણ બે વાત ઉલટી સુલટી એવી કરી નાખે કે એનું અજ્ઞાન એમાં જાહેર થયા વિના, તો બાકીની 98 વાત ઉપર કાંઈ વિશ્વાસ મૂકી શકાય નહીં. આ એનો માપવાનો આંક છે. એમને ટકાવારી મૂકે કે 98 તો સારી છે ને, એટલો 98% તો સારો સારો માનો એને કે ભૂલ ખાઈ જઈશ, તો એ ગડબડ છે. એમ કહ્યું શ્રીમદ માર્ગાનુસારે કયા છે ને, શ્રીમદ રાજચંદ્રજી એ કબીર ને માર્ગાનુસારી કયા છે, એને માર્ગાનુસારે શ્રીમદજી એ કયા છે. હવે કઈ જૈન સંપ્રદાયમાં જન્મે ને, પ્રસિદ્ધ પણ અન્ય મતમાં છે, પણ જ્ઞાની ને તત્વનો પ્રેમ છે, સંપ્રદાયનો નથી, એમાં પક્ષાપક્ષી નથી. ગમે ત્યાંથી જીવ આવતો હોય, પણ સતનો કણિયો અંદર કંઈક જોર કરે છે એમ દેખાય તો બાકીના 99% ગૌણ કરે એની એક વાતની મુખ્યતા આપે. આંખ છે એનો. અને જૈન સંપ્રદાયમાં જન્મો એને શાસ્ત્રની 1000 વાત કરે પણ એક ગડબડ વાળી કરે તો સમજે કે આમાં મોટી ગડબડ છે. એનો માપ મને આખી વાત જુદી છે, તદ્દન જુદો જુદી રસ્તો છે સ્વતંત્ર. એમાં કઈ ટકાવારીનું ધોરણ કામમાં આવતું નથી. શ્રીમદજીએ તો બહુ સ્પષ્ટપણે લખ્યું છે, અખો કબીર નરસિંહ મહેતા અખો ભગત, કરતા મટે તો તૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. તું છો શિવ ને તું છો નાથ, એમ કહીને અખે ઝટક્યા હાથ. વાત પૂરી કરીએ બસ, હવે મારે કઈ આગળ કહેવું નથી. એવું ક્યાંથી કે કાંઈક અંદર એને પીડ્યું લાગે છે, એની યોગ્યતા માપે છે. એને કોઈની નકલ નથી કરી, એ એના આત્મામાંથી નીકળી છે વાત. અને ઓલો 1000 ડાઈ વાત કરે છે ને એક ગાંડી કરે છે, એ 1000 નકલ કરેલી છે. પણ ઓલી અસલિયત નીકળી જાય છે, જે ગાંડપણની વાત કરે છે એમાં અસલિયત એની બહાર આવી જાય છે. માફ કરવાનું ધોરણ આખું જુદું જ છે તદ્દન. એટલે સમ્યક દ્રષ્ટિ કુશાસ્ત્રમાં છે તો પણ સુજ્ઞાન છે. જેની દ્રષ્ટિ બધું સવળું છે, દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ તો કહેવત પડી ગઈ છે. જેની દ્રષ્ટિ સવળી છે અથવા જેની દ્રષ્ટિ નિર્દોષ પરમાત્મા ઉપર છે, નિજ પરમાત્મા, અને દ્રષ્ટિ પરમાત્મ તત્વ ઉપર હોવાથી જેને સર્વાંગ નિર્દોષતા જ ઉપાદેય છે, પરિપૂર્ણ નિર્દોષપણાનું જ ઉપાદેયપણું જેને વર્તે છે, જેટલો પુરુષાર્થ એનો ખુલ્લો છે ક્ષૌક્ષમ ગિરિગુણનો, એ એક બાજુ એ કામ કરે છે મુખ્યપણે, એનું બધું સવળું છે. પણ ક્યાં આટલો રાગ છે ને જે ગ્રસ્ત છે ફલાણું, તો કે એનું બધું સવળું છે. જેની દ્રષ્ટિ સવળી એનું બધું સવળું. એમાં દર્શનમો એ જીવનો તૂટી જશે એમ જોયું છે. શું કબીરે, અખાએ અને નરસિંહ મહેતાએ એ જે વાત કરી છે એ સ્વતંત્રપણે આત્મામાંથી કાઢીને વાત કરી છે કે આ કરતા મટે તો તૂટે કર્મ. કરતા પણ કર્તૃત્વ બુદ્ધિ છે, આ કરું 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 કરું, આ છે એ કર્મ. એ મટે તો કર્મ બંધાવા મટે. અને મહાભજન એટલે જે આત્માનું મહાન શુદ્ધ પરિણમન રૂપ ભજવું એટલે થવું છે, એનો મર્મ હોય તો આ જ છે. એટલે મિથ્યાત્મ ઉપર એને ઘા કર્યો છે. દર્શનનો તોડવાનો એની અંદર પ્રકાર જોઈને એમ કહ્યું કે જીવ કોક લાયક લાગે છે, ક્યાંથી આ કાઢ્યું એને. જૈન શાસ્ત્રો તો વાંચ્યા નથી, ભણેલા ગણેલા નહોતા કે જૈન શાસ્ત્રોનું અધ્યયન કરીને બોલે. દર્શનનો કેમ તૂટે છે એનો ખ્યાલ આવે છે જ્ઞાની, એનાથી ત્યાંથી એનું માપ છે. બાહ્ય દ્રષ્ટિથી જીવો ચારિત્ર મોહને ઓળખે છે, સમજે છે, કેમ કે તે ચારિત્ર મોહના પરિણામ સ્થૂળ છે. જીવોનો ઉપયોગ સ્થૂળ છે અને જે ચારિત્ર મોહના પરિણામ છે પણ સ્થૂળ છે, એટલે એને સમજી શકે છે. કોઈ કે કોઈનો કષાય તીવ્ર થાય તો સમજી શકે, કોઈનો કષાય મંદ થાય તોય સમજી શકે, તીવ્ર થાય તો ધૂતકારે અરે આમ કરે છે, જો શાંત થાય મંદ થાય તો એને એમ થાય હા બહુ શાંત ભાઈ બહુ શાંત ભાઈ. એ તો જુદો વિષય છે. ખરો જે અનંત સંસારના કારણરૂપ ભાવ છે એ તો દર્શનમોહ છે. એ દર્શનમોહ કેમ ઘટે, કેમ મટે, કેમ તૂટે, આના ઉપર લક્ષ હોય તો પાયાનું કામ થશે, નહીંતર પાયાનું કામ નહીં થાય. બાહ્ય દ્રષ્ટિથી તો એણે અનંતવાર બીજું બધું કર્યું છે. જેની દ્રષ્ટિ સવળી તેનું બધું સવળું, ને જેની દ્રષ્ટિ અવળું સવળી છે તેનું બધું જ્ઞાન અવળું છે. દ્રષ્ટિ સવળી હોય ત્યાં સમ્યક જ્ઞાનનો ક્ષોભસમનો દોષ દોષ નથી ગણતા, ગૌણ કરી નાખે છે. દોષ તો દોષ જ છે, પણ ગૌણ કરીને એનું બધું જ્ઞાન સવળું એમ કહે છે. પણ દોરડાને સાપ માને તો કે એનું જ્ઞાન સવળું, ત્યાં કુજ્ઞાન નથી થતું. અને જેની દ્રષ્ટિ અવળી છે તેનું બધું જ્ઞાન અવળું, તેનું શાસ્ત્ર અનુસારી જ્ઞાન અવળું. બીજું તો ઠીક, ઉપર તો શાસ્ત્રની જ વાત લીધી છે, કેમ કે તે શાસ્ત્રનું રહસ્ય સમજતો નથી. શાસ્ત્રનું રહસ્ય તો દર્શનમાં તોડીને વિતરાગતા કરાવવાનું છે, એ સમજતો નથી. એટલે એનું બધું જ્ઞાન અવળું છે. જાણ પણ શાસ્ત્ર અનુસાર થયું હોય તો પણ જે એ અવળું છે, કુજ્ઞાનમાં જાય છે, એને સુજ્ઞાન કહેતા. થોડી ચર્ચા થઈ હતી રમેશભાઈની વાત, એ વાત થઈ હતી કે આ ધારણા જ્ઞાન છે ને, ગુરુદેવની કૃપાથી અમુક ચોખ્ખી દ્રષ્ટિ દ્રષ્ટિકોણ, નહીતર તો શાસ્ત્રમાંથી ઊંધો દ્રષ્ટિકોણ પકડાઈ જાય. પણ જો બરાબર સમજાવ હોય તો ધારણા જ્ઞાન બરાબર છે. આમ કહેવા માંગે છે, 11મી ગાથામાં આમ કહેવા માંગે છે, 12મી ગાથામાં આમ સમયસાર કહે છે, એમ ધારણા જ્ઞાન. ધારણા જ્ઞાન બરાબર થયું હોય શાસ્ત્ર અનુસાર તો પણ ધારણા જ્ઞાનની કોઈ શક્તિ નથી, એ કાળાંતરે વિસ્મૃત થઈ જાય છે. અથવા એક ન્યાયે તો એ ઓઘ જ્ઞાન છે, ઓઘે થયેલું જ્ઞાન છે ધારણા છે. એટલે ત્યાં થોડો ચર્ચા એ ચાલે છે કે જે ભેદ જ્ઞાનનો પ્રયોગાત્મક અભ્યાસ જે પ્રેક્ટિસ છે, એ પુરુષાર્થ જ્યારે કરવામાં આવે છે ત્યારે કાંઈક સમજાય છે. આ લાઈનના વિશે, અંતર્મુખ થવાના માર્ગને વિશે કાંઈક સમજાય છે. કાંઈક સમજાય છે એટલે ત્યાં કાંઈક એને ભાવ ભાસે છે, કાંઈક એને ઝાંખી થાય છે કે આમ કહેવા માંગે છે. ત્યાં તો એ લાઈનમાં દાખલ થઈ જવું. બાકી શાસ્ત્ર વાંચીને કે સાંભળીને કે અનેક પ્રકારે પૂછીને ખ્યાલ કરી લઈએ કે આ બરાબર છે, આ બરાબર છે, આ બરાબર નથી ને આ બરાબર છે, આમ બરાબર ન હોય ને આમ બરાબર હોય, ત્યાં સુધી એ ધારણા જ્ઞાનની કોઈ કિંમત નથી ને એનું કોઈ કાર્યકારીપણું પણ નથી. એ ઉપર ઉપરથી થયેલો એક ધારણા જ્ઞાનનો પ્રકાર છે, એ બહુ જલ્દી ભૂસાઈ જાય છે, લાંબો ટકતો નથી. કેટલાક જીવોને તો તે જ ભવમાં ભૂસાય છે, ભવાંતરે તો લગભગ બધાને ભૂસાઈ જાય છે. ઘણી સ્પષ્ટતા કરી છે, પેથીએ પેથીએ તેલ નાખે એવી સ્પષ્ટતા કરી છે. એટલે એમને તો બીજી ઘણા ઘણા પડખાથી વાત કરી છે કે આ તું સાંભળવા આવ્યો છું તો સંસ્કાર પડે પડે એમ સાંભળજે. ધારણામાં અત્યારે તો બહુ ઓછી ઉઘાડ છે, જીવોને વિષય ઘણો વિશાળ છે. એવી રૂચિથી ને એવી જિજ્ઞાસાથી જીવ સાંભળે, એટલો ગરજવાન ને એટલો પાત્ર થઈને સાંભળે, એને સંસ્કાર પડી જાય. અને જો એકવાર સંસ્કાર પડી જાય તો એ કણીઓ પાછો ક્યાંક જાગે. આ કોઈ સંસ્કારી જીવો છે, આ અખો કબીરની જે વાત છે ને એ સંસ્કારી જીવો છે. એટલે એમ કહ્યું પાંચ પછી ભવે જાગી જશે. શું જોયું એમ કહ્યું કે આવા જીવનો 25 વર્ષે પણ નિવેડો આવે, 25 ભવે, 25 વર્ષમાં 25 ભવે પણ નિવેડો આવે, એ ક્યાંથી કીધું? કોક સંસ્કાર પડી ગયો લાગે છે, નહીંતર આ વાત કાઢી ક્યાંથી? એવું હોય છે એની અંદર. તો એ સંસ્કારનો જે કણિયો છે, એ જે અગ્નિના કણિયા જેવો છે, અને જે ધારણાનું શાસ્ત્ર જ્ઞાન છે એ કાગળ ઉપર ચિતરેલા દીવા જેવું છે. કાગળ ઉપર દીવો ચિતર્યો હોય એ કાંઈ હળગાવવું હોય તો હળગે કે ન હળગે, એનાથી કામમાં ન આવે, ન એનાથી પ્રકાશ પડે કે ન એનાથી કાંઈ સળગે. કાગળ ઉપર ચિતરેલો દીવો ખરેખર દીવો નથી, એમ પૂરી ધારણા જ્ઞાનથી સંસાર નહીં બળે. સંસારને સળગાવવો હશે, કર્મને ભસ્મ કરવા હશે બાળીને, તો એ ધારણાનો દીવો કામમાં નહીં આવે. એમાં જોશે સાચા જ્ઞાનનો કણિયો અને સાચા આત્માના સંસ્કારનો ભાવ. એ જો ભાવ હશે તો એમાંથી આખો સંસાર બળી જશે, અથવા સર્વ કર્મ બંધન એનાથી બળી જશે. મિથ્યા દ્રષ્ટિ નવ પૂર્વ અગિયાર ભણે તો પણ અજ્ઞાન છે. આ સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત છે જ્ઞાનના ક્ષયોપશમ સંબંધીનો, કે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવો તો અગિયાર અને નવ પૂર્વ ભણે. એ કોઈ ભણાય એટલે આમ ગોખીને ભણાય એવી એટલો તો ચીજ નથી એવી, પણ કષાયની મંદતાને લઈને લબ્ધિ પ્રગટી હોય જ્ઞાનની, અને એ જ્ઞાનમાં જે લબ્ધિ પ્રગટિ હોય એને લઈને અગિયાર અંગને નવ પૂર્વ ભણી શકે. બાકી સીધે સીધા ચોપડા વાંચીને કોઈ અગિયાર અંગને નવ પૂર્વ ભણે એ તો સંભવિત નથી, છે જ નહીં. એવા લબ્ધિધારી જીવને પણ હજી 100-100% પૂરેપૂરું જ્ઞાન હોય છે. એમાં દેખત વિપરીતતા, ધારણાની વિપરીતતા તો હતી જ નથી. એ અત્યારે વિદ્વાનો ને પંડિતોમાં ગોટા ઉઠે છે એ પ્રકાર તો એમાં હોતો નથી, તો પણ એ અજ્ઞાન છે અને આત્માને કાંઈ કાર્યકારી નથી, એ પણ અનંત વાર કરી શકે. એટલે ખરેખર કરવા યોગ્ય શું છે એ એમાંથી ઉપસાવવું છે, કે થોડું પણ સમ્યક, થોડું પણ યથાર્થ એ થાય તો એ કાર્યકારી થશે, અને નહીંતર ઘણું પણ બેકાર જશે.